એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ઘણી રસપ્રદ નવલકથા પર વાત કરવાના છીએ, ડોન ડિલિલોની વ્હાઇટ નોઇઝ, એટલે કે શ્વેત ધ્વનિ.
હા નમસ્કાર, વ્હાઇટ નોઇઝ 1985માં આવેલી અને એ જ વર્ષે નેશનલ બુક એવોર્ડ જીતેલી, એટલે અમેરિકન સાહિત્યમાં આનું સ્થાન ઘણું મોટું છે.
બરાબર. અને ડિલિલોનું નામ આવે એટલે પેલું અનુવાધુનિક સાહિત્ય યાદ આવે. ઘણા લોકોને આ શબ્દ થોડો અઘરો લાગે.
હા, પણ એને સરળ રીતે સમજી શકાય. એટલે અનુવાધુનિક લેખકો શું કરે? એ લોકો આપણી આસપાસની દુનિયા, આપણી માન્યતાઓ, મોટી મોટી વાતો, એ બધા પર સવાલ ઉઠાવે, ઘણીવાર કટાક્ષનો, વિડંબનાનો ઉપયોગ કરે.
અને ડિલિલો આમાં માહિર છે, ખરું ને?
બિલકુલ. એમની નજર ખાસ કરીને સમકાલીન અમેરિકન જીવન પર રહે છે. ટેકનોલોજી કેવી રીતે આપણને બદલી રહી છે, મીડિયાનો સતત ઘોંઘાટ, આ ખરીદી કરવાની આખી સંસ્કૃતિ, અને આ બધાની પાછળ પેલું મૃત્યુનો ડર.
હા, મૃત્યુનો ડર. મને લાગે છે કે વ્હાઇટ નોઇઝનું હાર્દ આજ છે, નહીં?
ચોક્કસ. આખી નવલકથા જાણે એક સવાલ પૂછે છે કે ભાઈ, આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં મૃત્યુની વાત કરવી ગમતી નથી, એને ટાળવામાં આવે છે, તો પછી એ જાણતા હોવા છતાં કે મૃત્યુ આવવાનું જ છે, જીવવું કઈ રીતે?
ખાસ કરીને જ્યારે આપણી આસપાસ ટીવી, રેડિયો, જાહેરાતોનો એટલો બધો શ્વેત ધ્વનિ હોય કે જે આપણને આ મોટા સત્ય વિશે વિચારવા જ ન દે.
બરાબર, મુદ્દાની વાત. આ શ્વેત ધ્વનિ આપણને સતત ભટકાવતો રહે છે, અને નવલકથા આપણને ક્યાં લઈ જાય છે? 1980ના દાયકાનું અમેરિકા, એક કાલ્પનિક શહેર, બ્લેકસ્મિથ, સામાન્ય લાગતું ઉપનગર,
રેગન યુગનો સમય, એટલે દેખીતી રીતે બધું બરાબર લાગતું હશે.
હા, બહારથી તો એમ જ લાગે, પણ અંદરખાને એક અજ્ઞાત ભય, એક બેચેની હોય છે, અને આ જ માહોલમાં આપણે મળીએ છીએ ગ્લેડની પરિવારને.
તો ચાલો એમનાથી જ શરૂઆત કરીએ. કોણ છે આ ગ્લેડની પરિવારમાં?
વાર્તા આપણને જેક ગ્લેડનીના દૃષ્ટિકોણથી કહેવાય છે. એ પોતે વર્ણનકાર છે. જેક કોલેજ ઓન ધ હિલ નામની કોલેજમાં પ્રોફેસર છે.
શેના પ્રોફેસર?
હિટલર સ્ટડીઝના, અને એ પણ આ વિષયના સ્થાપક અને હેડ છે.
ઓ, આ તો રસપ્રદ કહેવાય.
હા, પણ અહીં જ એક મજાની વાત છે. ડિલિલોની વિડંબણા જુઓ. આટલા મોટા વિષયના હેડ છે, પણ એમને જર્મન ભાષા જ નથી આવડતી.
શું વાત કરો છો, ખરેખર?
હા, એટલે આ નાનકડી વાત જ બતાવે છે કે જેક પોતાની એક છબી ઊભી કરીને જીવે છે, અંદરથી થોડો અસુરક્ષિત છે.
એટલે ઓળખ અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ શરૂઆતથી જ છે.
હા, એનો પરિવાર પણ એવો જ છે. પત્ની છે બેબેટ, જેને એ લોકો પ્રેમથી બબ્બા કહે છે, અને ચાર બાળકો છે, જે જેક અને બેબેટના આગલા લગ્નોમાંથી છે, એટલે એક મિશ્રિત કુટુંબ.
આજકાલના સમયે જેવું જ.
હા, એમનું જીવન પણ સામાન્ય લાગે. સવારે ઉઠવું, બાળકોને સ્કૂલે મૂકવા, સુપરમાર્કેટ જવું, સાંજે ટીવી જોતા જોતા જમવું, પણ આ બધી સામાન્ય ક્રિયાઓની નીચે એક સતત અવાજ ચાલ્યા કરે છે, પેલો શ્વેત ધ્વનિ.
એટલે ટીવીનો અવાજ, જાહેરાતો, રેડિયો,
એ બધું જ. સુપરમાર્કેટમાં ગ્રાહકોની ભીડનો અવાજ, ઉત્પાદનોના નામ, બધું જ મળીને એક સતત ગણગણાટ બનાવે છે, જે મનને શાંત નથી થવા દેતો.
અને કદાચ આ જ ધ્વનિ એમને જીવનના અઘરા સવાલોથી દૂર રાખે છે, ખાસ કરીને મૃત્યુના વિચારથી.
તમે બરાબર પકડ્યો. એ લોકો મૃત્યુ વિશે વાત કરવાનું ટાળે છે. જેક અને બેબેટ રાત્રે પથારીમાં ધીમે ધીમે વાત કરે કે કોણ પહેલા જશે, પણ એ એક દૂરનો ડર છે, હજી વાસ્તવિક નથી બન્યો.
પણ પછી એ બને છે.
હા, એ વાસ્તવિક બને છે નવલકથાની મુખ્ય ઘટનાથી.
ધ એરબોર્ન ટોક્સિક ઇવેન્ટ.
બરાબર, નામ જ સૂચક છે. નજીકમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે, અને એમાંથી એક ભયાનક ઝેરી રસાયણ, નાયોડિન ડી, હવામાં ફેલાય છે.
ઓ બાપરે.
અને એક મોટો કાળો વાદળ શહેર તરફ આવવા માંડે છે, એટલે આખા શહેરની અને ખાસ તો ગ્લેડની પરિવારની પેલી સલામત ગોઠવાયેલી જિંદગી એકદમ અસ્તવ્યસ્ત થઈ જાય છે.
ભાગવું પડે છે એમને.
હા, તાત્કાલિક સ્થળાંતર કરવું પડે છે. અંધાધૂંધી, ગભરાટ, હવે પેલો મૃત્યુનો ડર, જે ખાલી વિચાર હતો, એ સામે આવીને ઊભો રહી જાય છે.
અને જેક માટે આ ઘટના ખાસ મહત્વની બને છે, નહીં?
હા, જેક માટે તો બહુ જ, કારણ કે ભાગદોડમાં થોડી ક્ષણો માટે એ આ ઝેરી હવાના સીધા સંપર્કમાં આવી જાય છે.
અચ્છા, અને એની અસર શું થાય છે?
પાછળથી જ્યારે બધું થોડું શાંત પડે ત્યારે એક ટેકનિશિયન એને મળે છે અને કોમ્પ્યુટર ડેટા બતાવીને કહે છે કે તમારા શરીરમાં ઝેર ગયું છે અને હવે ભવિષ્યમાં તમારા મૃત્યુની એક આંકડાકીય સંભાવના વધી ગઈ છે.
ઓહ, આ તો ભયાનક કહેવાય. મૃત્યુ હવે ખાલી ડર નથી પણ એક ડેટા પોઈન્ટ બની ગયો.
બરાબર. ટેકનોલોજીએ એના ડરને માપી લીધો, એને એક નંબર આપી દીધો. આ ઘટના પછી જેક સાવ બદલાઈ જાય છે.
કેવી રીતે?
એ જે પોતાની પ્રોફેસર તરીકેની છબી, પેલું હિટલર સ્ટડીઝનું બૌદ્ધિક કવચ, એ બધા પાછળ છુપાઈને ડરને કાબૂમાં રાખતો હતો, એ કવચ હવે તૂટી જાય છે. એને પોતાની શારીરિક નબળાઈનો, પોતાના મૃત્યુની વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે.
એની પેલી સત્તાની, જ્ઞાનની હવા નીકળી જાય છે.
હા. અને બીજી બાજુ બેબેટનું શું?
હા, બેબેટ જે શરૂઆતમાં વધુ સ્થિર લાગતી હતી, એનું શું થાય છે?
બેબેટનો ડર તો જેકના ડર કરતાં પણ વધુ ઊંડો નીકળે છે. આ ટોક્સિક ઇવેન્ટ પછી જ્યારે જેક મૃત્યુના વિચારમાં વધુને વધુ ડૂબતો જાય છે ત્યારે બેબેટનું એક મોટું રહસ્ય બહાર આવે છે.
રહસ્ય? કેવું રહસ્ય?
ખબર પડે છે કે એ ગુપ્ત રીતે એક દવા લઈ રહી હતી, ડાયલર નામની.
ડાયલર? એ શું છે?
એ એક પ્રાયોગિક દવા હતી જેનો દાવો હતો કે એ મૃત્યુના ભયને મટાડી દેશે.
ઓ, એટલે એણે પણ ટેકનોલોજીનો જ સહારો લીધો ડરમાંથી બહાર આવવા.
હા, પણ વાત આટલેથી નથી અટકતી. આ દવા મેળવવા માટે એણે મિસ્ટર ગ્રે નામના એક માણસ સાથે, એટલે કે એનું સાચું નામ વિલિયમ મિંક હતું, તેની સાથે શારીરિક સંબંધ બાંધવા પડ્યો હતો.
અરે બાપરે, આ તો મોટો આઘાત કહેવાય જેક માટે.
બહુ મોટો. ખાલી બેવફાઈનો નહીં પણ એ વાતનો કે મૃત્યુના ડર સામે માણસ કેટલો લાચાર છે, કેવા રસ્તા અપનાવી શકે છે. અને પેલી દવા એ પણ નિષ્ફળ ગઈ. ડર તો ગયો નહીં પણ એની આડઅસર તરીકે યાદશક્તિ જવા માંડી.
એટલે અહીં પણ કોઈ ઉકેલ ના મળ્યો. ડીલો બતાવે છે કે જેક બૌદ્ધિકતા પાછળ છુપાય, બેબેટ દવામાં આશરો લે, પણ ડર તો ત્યાં જ રહે છે.
બરાબર. અને આ નિષ્ફળતા પછી જેક શું કરે? એ પોતાના એક મિત્ર પાસે જાય છે, મરે, જે સિસ્કિન્ડ. એ પણ કોલેજમાં છે પણ વિઝિટિંગ લેક્ચરર છે.
મરે એનું પાત્ર કેવું છે?
મરે એકદમ અનોખો માણસ છે. એ પોપ કલ્ચરનો અભ્યાસુ છે. ટીવી શો, ફિલ્મો, સુપરમાર્કેટ, આ બધામાં એ ગહન અર્થો શોધે છે. એ જાણે આધુનિક દુનિયાનો ટીકાકાર છે.
એટલે એ જેકને કોઈ સલાહ આપે છે?
હા, પણ બહુ વિચિત્ર સલાહ. મરેનું માનવું છે કે કદાચ કોઈની હત્યા કરવાથી, હિંસા કરવાથી જીવન પર કાબૂ મેળવી શકાય, મૃત્યુના ડર પર જીત મેળવી શકાય.
ઓ, આ તો ખતરનાક વિચાર કહેવાય.
બહુ જ. પણ જેક, જે અત્યારે ભાંગી પડેલો છે, એ આ વિચારથી પ્રેરાય છે. એ નક્કી કરે છે કે પેલો વિલી મિંક, જેણે બેબેટને દવા આપી અને સંબંધ બાંધ્યો, એને શોધીને મારી નાખશે.
અને પછી શું થાય છે ક્લાઇમેક્સમાં?
ક્લાઇમેક્સ પણ ડિલીલોની સ્ટાઇલમાં જ છે. કોઈ હીરોગીરી નથી, કોઈ રોમાંચક બદલો નથી. જેક વિલી મિંકને શોધી કાઢે છે પણ એ માણસ પોતે જ પેલી ડાયલર દવાની અસરમાં અડધો પાગલ જેવો દયનીય હાલતમાં છે.
એટલે મુકાબલો પણ વિચિત્ર જ હોય છે.
હા, એકદમ હાસ્યાસ્પદ અને બેડોળ. જેક ગોળી ચલાવે છે, વિલી મિંક ઘાયલ થાય છે, પણ એમાં કોઈ વિજય જેવું નથી લાગતું. ઉલટાની વધુ ગૂંચવણ ઊભી થાય છે.
તો હિંસા પણ જવાબ નથી?
બિલકુલ નહીં. અને અંતે તો જેક જ ઘાયલ વિલી મિંકને હોસ્પિટલ લઈ જાય છે. અને હોસ્પિટલ કોણ ચલાવે છે ખબર છે?
કોણ?
જર્મન નન. પણ એ નન નાસ્તિક છે.
શું કહો છો? આ તો કટાક્ષની હદ કહેવાય, જ્યાં ધર્મ અને શ્રદ્ધા પણ પોતાનો અર્થ ગુમાવી બેઠા છે.
બરાબર. એટલે તમે જુઓ, ટેકનોલોજી, ડાયલર, બૌદ્ધિકતા, હિટલર સ્ટડીઝ, હિંસા હુમલો, કશું જ મૃત્યુના ડરનો ઇલાજ નથી.
તો પછી અંત શું આવે છે? શું મળે છે ગ્લેડીની પરિવારને?
કોઈ સ્પષ્ટ જવાબ નથી મળતો. ડિલીલો કોઈ સરળ ઉકેલ નથી આપતા. નવલકથાના અંતે જીવન પાછું પેલી રોજિંદી ઘટમાળમાં ગોઠવાતું દેખાય છે. એ લોકો ફરી સુપરમાર્કેટ જાય છે.
હા, આ સુપરમાર્કેટ વારંવાર આવે છે, એનું શું મહત્વ છે આ નવલકથામાં?
મરે એના પર બહુ સરસ કહે છે. એ કહે છે કે સુપરમાર્કેટ એ આજના જમાનાનું મોટું ચર્ચ, કેથેડ્રલ છે.
કેથેડ્રલ? કેવી રીતે?
કારણ કે ત્યાં બધું વ્યવસ્થિત ગોઠવેલું છે. રંગબેરંગી પેકિંગ, બ્રાન્ડ નેમ, સ્કેનરની બીપ બીપ, આ બધું મળીને એક પ્રકારની શાંતિ અને વ્યવસ્થાનો ભ્રમ ઊભો કરે છે. જાણે ખરીદી કરીને આપણે જીવનની અંધાધૂંધી પર કાબૂ મેળવી રહ્યા હોઈએ.
અચ્છા, એટલે એક જાતની ઉપભોક્તાવાદી ધાર્મિક વિધિ.
હા બરાબર, જે થોડી વાર માટે સારું લગાડે પણ મૂળ સમસ્યા તો ત્યાં જ રહે.
અને બાળકોનું શું, આ આખી ઘટનામાં એમની શું ભૂમિકા છે?
બાળકો હેનરિક, ડેનિસ, સ્ટેફી અને સૌથી નાનો વાઇલ્ડર એ પેઢી છે જે આ શ્વેત ધ્વનિમાં જ મોટી થઈ છે. એમના માટે ટીવીના સમાચાર, જાહેરાતોની લાઈનો એ જ વાસ્તવિકતા છે.
એટલે એમના પર મીડિયાની અસર વધુ દેખાય છે.
હા, અને ઘણીવાર તો એવું લાગે કે એ એમના મા બાપ કરતાં વધુ સમજદાર છે, દુનિયાને વધુ સ્પષ્ટ રીતે જુએ છે, જાણે રોલ ઉલટાઈ ગયો હોય.
અને પેલો નાનો વાઇલ્ડર જે બોલતો નથી.
વાઇલ્ડરનું પાત્ર બહુ રસપ્રદ છે. અંતમાં એક દ્રશ્ય છે જ્યારે હાઈવે પર ગાડીઓની વચ્ચે પોતાની નાની ટ્રાઇસિકલ ચલાવી રહ્યો છે. એ દ્રશ્ય એક જ સમયે ભયાનક પણ છે અને ચમત્કારિક પણ. જાણે એ ભાષા અને મીડિયાના ઘોંઘાટથી પર એક શુદ્ધ અસ્તિત્વની ક્ષણ હોય તો આટલી વાતચીત પછી આપણે એમ કહી શકીએ કે નવલકથાના મુખ્ય વિષયો શું છે જો સાર કાઢવો હોય તો.
સૌથી પહેલો અને મુખ્ય તો પેલો મૃત્યુનો ડર જ છે, અને આપણો સમાજ એનાથી બચવા કેવા કેવા રસ્તા અપનાવે છે, ખરીદી, મીડિયા, ટેકનોલોજી, પણ અંતે તો એ ડર રહે જ છે.
બરાબર. બીજું?
બીજું મીડિયા અને વાસ્તવિકતાનો સંબંધ. કેવી રીતે મીડિયા આપણા અનુભવોને ફિલ્ટર કરે છે, આપણને ઘટનાઓથી દૂર કરી દે છે. આપણે બધું ટીવી પર જ જોઈએ છીએ, જાણે એ જ સાચું હોય. હા, પેલી ટોક્સિક ઇવેન્ટ વખતે પણ એવું જ બને છે ને, લોકો ટીવી પર જોઈને જ પ્રતિક્રિયા આપે છે.
બરાબર. અને ત્રીજું?
ટેકનોલોજી. એ આપણને મદદ કરવાનું વચન આપે છે, પણ સાથે સાથે નવા અણધાર્યા ખતરા પણ ઊભા કરે છે, જેમ કે પેલો ઝેરી વાયુ કે ડાયલર દવાની નિષ્ફળતા. અને આ બધું કહેવા માટે ડેલીલોની શૈલી પણ ખાસ છે. એ જે રીતે રોજબરોજની ભાષા, બ્રાન્ડના નામ, ટેકનિકલ શબ્દો અને મોટા ફિલોસોફિકલ વિચારોને ભેળવે છે.
હા, એનાથી આપણા સમયનો જે ખંડિત અનુભવ છે, જ્યાં બધી માહિતી એક સાથે આપણા પર તૂટી પડે છે, એ બરાબર પકડાય છે. અને એમની રમૂજ પણ, કાળી રમૂજ જેને કહેવાય, ભયાનક વાતમાં પણ હસવું આવી જાય.
વાંચતી વખતે કેવો અનુભવ થાય, શું લાગે?
એક પ્રકારની અસ્વસ્થતા તો લાગે જ, કારણ કે ગ્લાઇડની પરિવારની ચિંતાઓ ક્યાંક આપણી પોતાની ચિંતાઓ જેવી જ લાગે. આપણને વિચારવા મજબૂર કરે કે આપણી આસપાસનો આ શ્વેત ધ્વનિ શું છે, આપણે આપણા ડરનો સામનો કેવી રીતે કરીએ છીએ.
અને એટલે જ કદાચ આ પુસ્તક લખાયાના લગભગ 40 વર્ષ પછી પણ એટલું જ, કદાચ એનાથી પણ વધારે પ્રાસંગિક લાગે છે. આજનો ડિજિટલ ઘોંઘાટ તો કદાચ એનાથી પણ વધુ તીવ્ર છે.
સાચી વાત છે, ડીલીલોની દુરંદેશી ખરેખર કમાલની છે.
તો અંતે એમ કહી શકાય કે વ્હાઇટ નોઇઝ ભલે આપણને ડરાવે, અસ્વસ્થ કરે, પણ એ આપણને વિચારતા પણ કરે છે.
હા, અને એ પણ યાદ અપાવે છે કે ભલે મોટા અસ્તિત્વના સવાલોના જવાબ ન મળે, પણ માણસ માણસ વચ્ચેનો સંબંધ, પ્રેમ, એ આ અંધાધૂંધી વચ્ચે ટકી લેવાની શક્તિ જરૂર આપે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.